आनंदमूर्ति श्री कृष्ण ततएव सुखोदय तद्भिन्ना विषयासर दुखदा मायिका। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो सर्वावतारे सर्वोपरि श्री स्वामीनारायणाय नमो परम ध्येयमूर्ति सर्वकारण कारण श्री हरि कृष्ण महाराजाय प्राणाधार प्राण प्रिय प्रियवर प्राणनाथ सुखकर दुख श्री घनश्याम महाराजाय महाकरुणा निधान एकाकी वनवासी कंदपूल फलाशी बाल मुनि श्री नीलकंठ वर्णी राजा सदानंदायने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी महाराजा। अस्माकम् आदि गुरु सद्गुरु वर्य महासमर्थ परम दास मूर्ति साधु सेवक हरि रूप निमग्ना सद्गुरु श्री गोपालानंद स्वामी सत्संग मात्र साधुता मूर्ति हरि गुरु तुल्य श्री मुक्तानंद मुनि पंडित प्रवर निष्ठावत श्री नित्यानंद मुनि कवि सम्राट हरि सखी ब्रह्मानंद मुने स्नेही सच्चिदानंद स्वामी ने प्रेमी प्रेमानंद स्वामी ने गुणातीत श्री गुणातीतानंद मुने विवेकी श्री आनंदानंद स्वामी ने त्यागी सदानंद स्वामी ने धर्मी भायात्मानंद स्वामी इत्यादि सर्व हरि समर्पित परम हंसेभ्यो नमो नमः। ग्रंथलेखक श्री आधारानंद मुनये ग्रंथ श्रोत्र भक्तराधा खाचरादिभ्यो नमो नमः। मम वक्षदातृ गुरुवर श्री आधारमण स्वामिने नमो नमः। सर्व प्रकट सद्गुरुभ्यः प्रकट सद्भ्यः हरि भक्तेभ्यश्च नमो। विक्रम संवत 2073 आशोवद चौथ सोमवार तारीख 9/10/2017 कुंडलधाम भजन हॉल आप सबनु स्वागत छे। पूर 14मो तरंग 39 मां आपणे आव्या छीए। भगवान स्वामी नारायण विचरण करता करता कुंडल धाम मां बिराजित छे। अहींथी भगवान श्री हरि हवे भीमनाथ जाय छे। ભગવાન શ્રીહરિ જ્યારે ભીમનાથ પહોંચ્યા ત્યારે ત્યાંના વાસીઓને ખૂબ ગમ્યું। ભોળાનાથ ભીમનાથજીના દર્શન કર્યા અને મહારાજ ચાલતા થયા ત્યારે ત્યાંના મહંત ગુમાનગીરી દોડતા દોડતા પ્રગટ પુરુષોત્તમની પાછળ આવ્યા। બડે ભાગ્યશાલી મુમુક્ષુ ગુમાનગીરી, હે પ્રભુ, અરે ઓ સ્વામી નારાયણ, આવીને તરત આમ ક્યાં હાલતા થયા નાથ? અરે ઘણા દિવસથી અમારો ભાવ હતો કે તમે ભીમનાથ આવશો, અમારે ત્યાં રોકાશો, અમારું કાંઈક અન્ન પાણી ગ્રહણ કરશો, અમારું કલ્યાણ થઈ જાય। પ્રભુજી, ભોજન માટે રોકાઈ જાઓ, દયા કરો। અરે મહંત ગુમાનગીરી ભાઈ, અમારે જવાની બહુ ઉતાવળ છે, અટાણ્યા તમે આગ્રહ કરશો નહીં? હા, જવા દો, જવા દો। અરે પ્રભુ, થોડીક વાર ઉભા રહી જાઓ તો થોડું ટીમણ લેતા જાઓ। ભીમનાથના મહંત ગુમાનગીરીએ હુકમ કર્યો કે ભાઈ, આપણી પાસે જે બધું પડ્યું છે એ લાવો, આપો। તરત લાવી દીધું, ભગવાન શ્રીહરિ માટે આપ્યું। ત્યારે શ્રીહરિએ રાજી થઈને મહંતને એમ કહ્યું, ધન્ય છે તમે, એક વાત મારી ધ્યાનમાં લ્યો, જ્યાં સુધી તમે આ તમારી જગ્યામાં નારીઓને નહીં રાખો ત્યાં સુધી આ ભીમનાથજી ઘણા પ્રતાપી રહેશે, અને તમે સત્સંગ ઉપર ભાવ રાખજો તો તમારો ઉદ્ધાર થશે, આટલું કીધું. ત્યાંથી શ્રી હરિ ચાલ્યા, તે પરવડી ગયા, ત્યાંથી ઝિંઝર ગયા, ત્યાંથી કોઠડિયા, રોજકા, ખસ્તા, પચ્છમ, કમિયાળા, પીપળી, મિતલી, રોણ, ગુડેલ થઈને બુધે જ પધાર્યા. બુધેજથી શ્રી હરિએ દેશ દેશાવરમાં પત્ર લખાવી સંવત 1867 ના કાર્તિક સુધી 14ના રોજ વૌઠા સમયમાં હરિભક્તોને આવવાનું જણાવ્યું. 1868 કાર્તિક સુધી 14 વૌઠે સમય યોગ કર્યો, ઈ આ વૌઠાનો સમય પ્રસિદ્ધ છે સારા સંપ્રદાયમાં. મેળો આ વૌઠાનો સમય કર્યો એટલે શું કર્યું, વાલે મારે વૌઠા મેળો કર્યો પણ આપણે મેળો કરીએ એમ એવો મેળો નહીં, સમયો કર્યો જેમાં અનેક જીવના કલ્યાણ સમાયેલા હોય એને સમયો કહેવાય, અને જેનું નામ સમયો પાડ્યો હોય પણ જેમાં પૈસા ખેંચવાની બદબુ હોય બદબુ, અને જ્યાં કોઈના કલ્યાણની ભાવના ન હોય એને મેળો કહેવાય. ભગવાન સ્વામિનારાયણ એવા હતા કે મેળાને સમયામાં ફેરવી નાખે, અને આપણા ભૂંડા આશયો છે ને સમયાને પણ મેળામાં ફેરવી નાખે. પરમેશ્વરની વાત અલગ છે, એની વાત અલગ છે. વૌઠે સમયો કર્યો, ગયો તો મારો વાલો મેળામાં, અને બહુ સમજીને ગયો તો. એણે ચોખ્ખું કીધું હતું કે મારે મારા પરમહંસોને લઈને વૌઠાને મેળે જવું, કેમ જે મેળામાં લાખો નરનારીઓ આવ્યા છે, એ આ પરમહંસોના દર્શન કરશે, તેના બધાનું કલ્યાણ થશે. આવો મોટો આશય લઈને ગયા હતા. જગત શું જાણે. સમજ્યા? પેલી ગોપીઓ કહેતી હતી ને, કાનુડો શું જાણે મારી પીત. સમજ્યા? એમ હું કહી દઈશ, જગત શું જાણે ઘનુડાની પ્રીત. એ વાત અલગ છે. જેના દિલમાં જીવાત્માના કલ્યાણ કરવાની વાત સિવાય બીજી વાત નથી, એ છે મારો હરિ સ્વામી નારાયણ. જેને રૂમાડે રૂમાડે લગ્ની લાગી છે કે કેમ અનંત જીવના કલ્યાણ કરી નાખું, કેમ લોકોનું ભલું કરી નાખું, કેમ લોકોને સુખી કરી નાખું, કેમ લોકોના દુઃખ અને દર્દ મટાડી દઉં, કેમય બધાને હું મહા આનંદ અલૌકિક સુખ પમાડી દઉં, આ વાતને લઈને પોતે આ ધરતી ઉપર આવ્યા હતા. અને એવું જ એણે આ ઉંમર કર્યું. વૌઠે ગયા બધા હરિભગતને ત્યાં તેડાવ્યા. શ્રી હરિએ બુધેજમાં પ્રબોધની એકાદશીનો ઉત્સવ કર્યો, અને પછી તરત વસ્તાણા થઈ અને વૌઠે પધાર્યા. તદીની કાંઠે મંડપ કર્યા હતા, જમાવટ કરી દીધી હતી. ત્યાં દેવદર્શન કર્યા, તીર્થ સ્નાન કર્યું, અને મહાદેવના દર્શન કરી પૂજારીને ખૂબ દક્ષિણા આપી. આપવામાં તો મારો વાલો એકો, વિપરોને દાન દીધા ખોબલે. આ સમયે ત્યાં દેશ દેશાવરના અપાર હરિભક્તો આવ્યા હતા. તેમણે સૌએ શ્રી હરિનું શ્રદ્ધાભાવથી પૂજન કર્યું. તે સૌ ભક્તોના ગામોનું પ્રદેશવાર અહીં ગ્રંથકારે બહુ લાંબુ લિસ્ટ આપ્યું છે, ઘણી બધી વાતો લખી છે. 39 થી સીધા 59માં તરંગમાં હું પ્રવેશ કરું. સાર કિસે કહેતે, અને વિસ્તારથી કોઈને સાગર ગ્રંથ સાંભળવો હોય તો આપણે કરેલી કથા છે જ મારા ભાઈ, તમે તમારે શાંતિથી ટીપે ટીપું પીવો ને. કોણે ના કીધી? હો તો સાર કી કથા ચાલ રહી હૈ. શેરી વૌઠાથી સમયો પતાવી અનેકના કલ્યાણ કરી અને ડભાણ પધાર્યા. આ દરમિયાન મહારાજ વાતો એવી કરતા હતા કે જેતલપુરમાં અમને યજ્ઞ કરવા દીધો નહીં, એથી દેવો બહુ કોપાયમાન થયા છે, હવે ધરતી ઉપર કાળ પડશે, એવું કહેતા બધા. કે આવા હારા સાધુના રોટલામાં જેણે પાટા માર્યા એને હવે રોટલા નહીં મળે, આવું બોલતા હતા. અને પછી 69 ખાઈ ગયો. જ્યાં વાત આ છે, ભોગા નીકળી ગયા, કાસલ કાઢી નીકળ્યો. સુખી થવું હોય ને એને દ્રોહને માર્ગે ન જાઉં, પછી તમારી મરજી. આ તો મને હું જે શીખો, મને વાલા સતારનું ભજન ભોગવું. ન જાઉં ન જાઉં એ માર્ગે કદાપી, હે વિચારી વિચારીને પગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? અરે મને જ્યાં ગમે ત્યાં ભરું છું ભરું છું. આ વાત મને જ્યાં ગમે ત્યાં હરું છું. કોણ સુનાય ગા?
આય નથી બીક ગોણે મને આ જગત માં, વિચારી વિચારીને વિચારી વિચારીને પગલા ભરું છું.
તમે ગાઓ ને. હવે અમે તો ઘરડા થયા. શું પૂછો છો મુજને કે હું શું કરું?
હવે આવડે નહીં ને શું ગાવાનું યાર. તમે બધા કલાકાર કહેવો મને, તમારી વાત જ
ચલે ખેમટા.
પાપને માર્ગે નહીં, હરામના માર્ગે નહીં. ન જાઉં ન જાઉં કુ માર્ગે કદાપે, જાઉં ન જાઉં કુ માર્ગે કદાપે. વિચારી વિચારીને વિચારી
વિચારવાનું રાખજો બાપા. અરે મારા બાપ, હે વિચારવાનું રાખજો.
વિચારી વિચારીને પગલા પૂછો મુજને કે મેં શું કરું? મને જાગમે ત્યાં હરું છું કરું છું.
ક્યાં બાત હૈ.
અલ્યા ભાઈ આમાં તો બહુ હારા હારા ભજન. હે આખી ચોપડી આવી.
કોને કહું દિલડાની વાત નથી રહેવા દું, હવે નથી રહેવા દું.
એટલે ભજન હારા છે કોની બોલશું.
તારો ભરતજી ભલે ને ગાદીએ આવે, વન નો દ્યો મારા રામ ને.
હા હા તો ગોવિંદ માસ્તર ગૌરાવતા ઈ ઉનિહાળે જતો તારે. હા ઈ ગવારતા હતા. ખોટું હું આપણે ભાઈ
વિધિ ના લખિયા લેખ લાટે હાચા થાય થાય થાય. વિધિ ના લખિયા લેખ
સાંભળ્યું છે તમે. બહુ હારા હારા ભજન છે બધા જૂના જૂના. હા અમારા સર ગાતા હતા પેલા. વાલા ભક્તો કુમાર કે ન જાવ, ભોગવવું પડે છે. મિથ્યા થતું નથી, દ્રોહ ને માર્ગે ન થાય તો હવનું ભલું કરવું, કોઈનું ભૂંડું ન કરવું. જીવ પ્રાણી માત્રનું હારું ઈચ્છવું, હારું. ભલે કોઈ કરે લાખો બુરાઈ, બુરાઈને બદલે ભલાઈ કરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું? આ વાત છે. બુરાઈને બદલે ભલાઈ, ભલાઈને બદલે ભલાઈ બધાય કરે, બુરાઈને બદલે ભલાઈ કરે એ મહાનતા, આને સાચું તા કહેવાય. એ માર્ગ આપણો
ભગવાન ના જે કોઈ આશ્રિત હોય એનો આ માર્ગ છે. શ્રી હરિ વૌઠાથી નીકળ્યા, ડભાણ ગયા, પછી વડતાલ, બુધેજ, બોચાસણ, બામણગામ, એકલબારા, ઢભાસા, લતીપુરા, સરસવણી થઈ પાદરા પધાર્યા. પાદરાના રાજા કાનોબા હતા, મતલબી માણસ હતા. એણે મતલબ ખાતર ધામધૂમથી હામીઓ કરી શ્રી હરિને પોતાના રાજદરબારમાં પધરાવ્યા. થોડો પૈસા પડાવવાનો ભાવ હતો, રાજ્ય સુખની પાછી માંગણી કરી. તેથી શ્રીહરિએ પાદરાના રાજાને રાજ્ય સુખના દુઃખ વિશે વાતો બહુ કરી. ભલા માણસ, શું રાજ રાજ સત્તા સત્તા સોટ્યા છો? દુઃખ માત્ર એમાં જ છે. બહુ દુઃખ.
અપાર દુખ દેખે રાજ મે જેતા, બડે બડે એસે ભૂપ હી તેતા. ત્રિલોક રાજ કે કર દિયે ત્યાગ, પ્રભુ કે પદ મે કિન અનુરાગ.
કાનાજી, જે જે મોટા રાજાઓ થયા છે તેમણે રાજ્યમાં અપાર દુઃખ દેખ્યું છે, અપાર દુઃખ, અને તેથી તેમણે ત્રિલોકીના રાજ્યનો ત્યાગ કરી દીધો છે. પરમાત્માના ચરણારવિંદમાં પ્રેમ કરી, ભાવ ભરી ભક્તિ કરી છે.
ભૂમિ કે રાજ કહાવત જીતના, ભૂમિ કે રાજ કહાવત જીતના, અનંત દુઃખ જૂત રહે તીતના.
પૃથ્વી પર જેટલું રાજ્ય છે તે બધું અનંત દુઃખોથી યુક્ત છે. અનંત દુઃખ જૂત રહે. હે રાજા, જેમાંથી અપાર દુઃખ થાય એવું કાંઈ પણ અમે કોઈને દેતા નથી. ચોખી ના, જેમાંથી દુઃખ થાય એવું અમે કોઈ નહીં દેતા. ધન્ય પ્રભુ, દેતા જ નહીં. જેમાંથી દુઃખ થાય એવું અમારે જોતું જ નથી, જેમાંથી સુખ થાય એવું દેજો. આટલી વાત કરી કાનો બને. પછી ભગવાન પોઢવા પધાર્યા. રાત્રે છાના પાદરાથી ચાલી નીકળ્યા. નાવમાં બેસી મહી ઉતરી શેલડી ગામ પધાર્યા. ત્યાં મોકમસિંહના ખેતરમાં છાના રહ્યા. શેલડી ગામમાં એક રાત રોકાય, વાલો વડતાલ ભેગા થઈ ગયા. પાછળથી મુક્તાને સ્વામી વગેરે સાધુ નીકળી ગયા. મજા આવે એવું નહોતું. ક્યાંક ક્યાંક આવું થાય. વડતાલ થી પછી શ્રીહરી ઉમરેઠ ગયા, ડડુસર ગયા, ત્યાંથી કઠલાલ પધાર્યા. ત્યાં લક્ષ્મીબાઈના કહેવાથી ઘડામાં પગ બોળી કુવાનું પાણી પ્રસાદીનું કર્યું. કઠલાલના બેન લક્ષ્મીબા, કેટલો મહિમા મહારાજનો! મારા નાથ, આ ઘડામાં પગ બોળો, શું કરશો બા? તો કુવામાં પાણી નાખીશ, જેટલા પીશે એટલાનું કલ્યાણ થશે. શું ભાવના છે! આભે આંબી ગઈ ભાવના. ભાઈ ભાઈ, આપણને આવી ઊંચી ભાવના રાખવામાં શું પેટ દુખે છે! ભાવનાને ઊંચી કરો ભાઈ, કરવા જેવું કામ છે. ભગવાન ભાવમાં છે, ભાવમાં બહુ તાકાત છે. અરે ભાવ બહુ મોટી તાકાત છે. ડોંગરેજી મહારાજ કહેતા, જેનામાં ભગવાન ભાવ ભાળે ને એમાં વાસ કરે, ભાવ ભાળે એમાં વાસ. અભાવ ભાળે ને એથી ભગવાન ચાલતા થઈ જાય. ભાવિલા બનો, ભાવુક બનો, અભાવ વાળા ન બનો ભાઈ. ભાવ એટલે સુખ, સીધો અર્થ. ભાવ એટલે સુખ. કઠલાલના ડોશીમાને રાજી કરી લવાડ ગામ પધાર્યા, ત્યાંથી સલકી પધાર્યા, ત્યાંથી પ્રાંતિજ ગયા, પછી વિજાપુર ગયા, ગેરિતા ગામમાં ગયા, ઊંઝા ગયા, ઊંઝા પછી મેવું, પુખણ ભાવસારનું ગામ, ઉદય કુંવરબાનું ઊંઝા, પછી કરજીસણ ગયા ગોવિંદભાઈ, પછી વડુ ઓળા અડાલજ થઈને મોટેરા પધાર્યા. મોટેરામાં ભગવાન શ્રીહરિનું સ્વાગત થયું, આનંદ થયો, સભા ભરાણી. એમાં સંતોએ કીર્તન ગાન બહુ સરસ કર્યું. પછી શ્રીહરિએ હરિભક્તને મોક્ષ માર્ગની બહુ વાતો કરી, જેને કલ્યાણની વાતો કહેવાય. અને એમાં મહારાજે ખાસ એમ કહ્યું કે આ માર્ગમાં સત્પુરુષની અનિવાર્યતા છે. આ માર્ગમાં સાધુ જોઈએ, ભૌમિયો જોઈ, આ કલ્યાણનો માર્ગ એવો છે. સત્પુરુષ રહે ચમક સમાના, કેતે જીય લોહ સમરહાના. સત્પુરુષ સમીપ એજિયાત જબ હી, અમૃત સમવચન છૂત તબ હી. સત્પુરુષ તો લોહ ચમક જેવા છે, અને કેટલાક જીવ લોઢા જેવા છે. એવા જીવ જ્યારે સાધુ પુરુષોની સમીપે આવે છે, ત્યારે સંતો એને મીઠી વાણીએ એવી કથા સંભળાવે છે કે કથા એના હૃદયને સ્પર્શી જાય છે. રોજ ગાવ સંતો, અમૃત પે અતિ મીઠા મુખ સે, હરિના ચરિત્ર સુણાવે, ભવ બ્રહ્માદિક જેવા એના દર્શન કરવાને આવે. અને જ્યારે સંતોની વાત એને ગમી જાય, સંતોની વાત એના હૃદયમાં ચોંટી જાય, ત્યારે એ જીવનું ચિત્ત સત્પુરુષમાં ચોંટી જાય છે.
સત્પુરુષ મે ચોટ હી જાતે, છોરત નહીં તેહી કોટી બાતે.
પછી કરોડો વાતે એ સાધુને ન છોડે, થાવી હોય થઈ જાય, સાધુને મૂકે જ નહીં.
કારણ તન રહે જીય મે જૈસે, સત્પુરુષ મે છોટત હી તૈસે.
જેમ આ જીવમાં કારણ શરીર ચોટી ગયું છે ને, એમ આવા ભગત સત્પુરુષમાં ચોટી જાય છે, એને હેત થઈ જાય પૂરું. પછી
કારણ તન કો નાશ હી, જીતનો હોવત જે હ તીતનો ચોટત હરી બાત મે,
પ્રગટ દેખ ના તે હા. હવે આ એમ કે છે કે જગતની વાસના જે બધી ભરી છે જીવમાં એને કારણ શરીર કહેવાય. જે જીવનું જેટલું કારણ શરીર નાશ થઈ જાય છે એટલો એ જીવ પછી ચોખ્ખો થયેલો હોવાથી ભગવાનમાં ચોટી જાય છે. વાત આમ છે, ભગવાનમાં જેને ચોટવું હોય એને પોતાના જીવમાં કારણ શરીર જે મેલ છે ને એ મેલ કાઢી નાખવો પડે. જીવ ચોખ્ખો થાય તો ચોટે, મેલો ન ચોટે. વાત આમ છે, ચોખ્ખો કરવો પડે. આપણે પણ જો આપણા જીવમાં જોઈએ કે આપણો જીવ જેટલો જેટલો માયાથી મુક્ત થાય, માયાના મેલથી છૂટો થાય અને ચોખ્ખો થાય, એટલો એટલો ભગવાનમાં વધારે રસ તરબતર થાય, ભગવાનનું સુખ આવે, મહિમા સમજાય, મજા આવે, અનુભવી લેવું દરેકે પોતપોતાનું પણ. ભગવાનની વાત કહેવામાં કે સાંભળવામાં જેટલી નિદ્રા આળસ અને પ્રમાદ રહે છે એટલું કારણ શરીર હજી રહ્યું છે. એ વાતને યાદ રાખવી. હજી સોયટું છે, ઊંઘ ન આવે, ક્યાં ખાવા ઊંઘ આવે. ભગવાનમાં, સંતોમાં, હરિભક્તોમાં પોતાનું મન એક રસ થઈને મળે નહીં, એક રસ ન થઈ જાય એટલું કારણ શરીર આપણામાં હજી ચોટ્યું છે. કહેતા જગતની વાસના ભરી છે. આવી બધી વાતો કરી મહારાજે મોટેરામાં. પછી એક રાત ગામ મોટેરામાં રહ્યા અને શ્રીહરિ ત્યાંથી અમદાવાદ પધાર્યા. પ્રાણનાથ શુક્લને ઘેરે ઉતારો કર્યો. શ્રીહરિ અમદાવાદ આવ્યા છે અને પ્રાણનાથને ઘેર ઉતર્યા છે. આ વાત સાંભળી દ્વેષી સુભાઈએ પ્રાણનાથને બોલાવીને કહ્યું કે સ્વામિનારાયણને ભદ્રમાં બોલાવી લો, મારે તેને પ્રશ્ન પૂછવો. ત્યારે પ્રાણનાથે સુબાને કહ્યું, ભાઈ સત્પુરુષની આગળ બધો જન સમાજ તો બાળક જેવો ગણાય. સત્પુરુષની સાથે ખેલ કરવો હારો નહીં, આપણે બધા એની આગળ બાબલા ગણાય. કોઈ બાળક, રોગી યા તો ચિત્તભ્રમ મનુષ્ય, આડીઅવળી જે કાંઈ ક્રિયા કરે છે તેને જે મોટાને સમજુ માણસો હોય એ કોઈ જોતા નથી, અર્થાત એના અપરાધને માફ કરે છે. મોટા પુરુષ તો એવું સહન કરે છે, એવું સહન કરે છે કે તેની બીજા કોઈને તો ખબર જ પડતી નથી. વાત આમ છે, અમથા મોટા ન થયા હોય, એણે ઘણું ખમી ખાધું હોય ત્યારે એને મોટપ મળી હોય. જે કાંઈ સહન કરતા જ નથી ને એને જરાય મોટપ મળતી જ નથી. તડફડિયાને કોણ મોટા કરે? જે ખમી ખાય છે એને લોકો મોટા માને છે. અને મોટાની સહન કરવાની રીત એવી છે ખબર જ ન પડવા દે, બધું પી જાય, તમને અણહાર ન આવે. ગમે એટલું દુઃખ હોય તોય બધું હજમ કરી જાય સાહેબ, એનું નામ મોટા. અને નાના માણસને તો કીડી કરડી હોય ને તે આખા ગામને ખબર પડે કે આની કીડી કરડી. નાના ઈ નાના, મોટા ઈ મોટા, લેવલ ભેદ હોય બધો. જે મનુષ્ય સત્પુરુષનું જેટલું સન્માન કરે છે એટલું એ પુરુષનું, સન્માન કરનારા પુરુષનું, પછી લોકો સન્માન કરે છે. સન્માન કરે મોટાનું, એનું સન્માન થાય. ટૂંકમાં છે ને જાદુ, થોડી એ મુશ્કેલી છે. સંતો, નાના માણસો મોટા પુરુષને ઓળખી જ નથી શકતા. અતિશય લેવલ ભેદ હોવાથી ઓળખી જ નથી શકતા. એની તાકાત નહીં કે એને ઓળખે, અને ઓળખે નહીં ને એટલે મહિમા થાય નહીં, મહિમા હોય નહીં ને એટલે અભાવ અવગુણ બહુ આવ્યા કરે, બહુ અભાવ આવે, વાતે વાતે અભાવ આવે. મોટાની મોટાઈ જાણી નથી એટલે એની કોઈ વાતને હરખી લઈ શકતા નથી નાના માણસો. એટલે નાના હંમેશા નાના જ રહે છે. મોટા મળ્યા હોય તોય પણ એને સહારે મોટા નહીં થઈ શકતા. કેમ જે કોઈ વાત મોટાની તેઓ હોળી નથી લેતા. મોટામાં ન હોય ને એવી બધી પોતાના માપદંડથી પોતાના જેવી જ કલ્પનાઓ કરી જ કરે, પણ એવું સમજે નહીં કે મારા જ દોષ મને એમાં દેખાય છે. એમાં કોઈ દોષ નથી. નાના માણસો અજ્ઞાનથી ભરેલા હોય, અહમ મમતાના આસક્તિ બહુ હોય, એટલે મોટા માણસને જેમ છે એમ બિચારા ઓળખી કળી શકે નહીં. આ પ્રોબ્લેમ છે. એટલે એનો લાભ લઈ શકતા નથી, એટલે મોટા થઈ શકતા નથી, નાના નાના રહીને મરી જાય છે. અને જો કોઈ નાનો મોટાને ઓળખી જાય તો એ નાનો કહેવાય નહીં, મોટો કહેવાય. ભલે આજ નાનો દેખાય છે પણ હવે મોટો થઈ ગયો છે, આગળ ઉપર મોટો થઈને જ રહેશે ને હવને ખબર પડશે કે આ મોટો છે. કેમ જે મોટાને ઓળખે પછી જ મોટા થવાય છે. બ્રહ્મને ઓળખે પછી બ્રહ્મ થવાય, મુક્તને ઓળખે પછી એ મુક્તને સહારે મુક્ત થવાય છે. પણ કોઈને બ્રહ્મને ઓળખી ન શકીએ, કોઈને મુક્તને ઓળખી ન શકીએ, તો આપણે મુક્ત થઈ શકતા ને છે. મોટાને ઓળખ્યા વિના મોટાનું સન્માન શું કરી શકીએ, એમાં ભાવે શું રાખી શકીએ? એને માટે થોડું ઘણું જીવીએ પણ શું શકીએ? જીવી પણ ના શકીએ. તકલીફ છે. શું છે? લેવલ ડિફરન્સ. બહુ નાના માણસ બહુ મોટા માણસ નહીં ઓળખી શકતા. વાતે વાતે ઊંડું પડે. ઓલા બિચારા એના જ જીવનું ભલું કરવા માગતા હોય ને તોય આને ઊંધું પડે. આમાં તમારો કાંઈક સ્વાર્થ હોય તો જ તમે અમને જમાડતા હોય. એટલે બાપા કાંઈ સ્વાર્થ નથી, ભાવ છે ભાવ. પણ આને ભાવ ન સમજાય. કાંઈક ને કાંઈક ઊંધું બોલે. તમે જોજો આ સમાજમાં જેટલા મોટા માણસો થયા એણે જગતના ભલા માટે કાંઈક કાંઈક કામ કર્યા, હાવ નિસ્વાર્થ ભાવે, કેવળ ભલા માટે. જગતે હવળું નથી લીધું, જગતે નહીં હવળું લીધું. ગાંધીજીની ગોળીએ દીધા, ઈસુને ક્રોસ માથે ખીલા મારીને મારી નાખ્યા, મીરાને ઝેર દીધું, નરસૈયાને જેલમાં પૂર્યા. દુનિયા સમજી જ નથી. આવું તો બહુ થયું છે. નંદ સંતોને બહુ માર્યા. મારો કહેવાનો અર્થ, મોટા એ ઊંચાઈ ઉપર બેઠા છે એને ઓળખવા માટે આપણે એટલી ઊંચાઈ ઉપર જવું પડે ત્યારે એ જેવા છે એવા દેખાયને ઓળખાય. આપણે એટલી ઊંચાઈ ઉપર જવાનો વેત તો છે નહીં. આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી મોટાનું સંપૂર્ણ સમ્યક દર્શન થતું નથી. વાતે વાતે ઊંધું પડે. સ્વાર્થ કાંઈ એને હોય નહીં, તોય આપણને એનામ સ્વાર્થ દેખાય. આપણા જેવા એને આપણે માનની, એ આપણા જેવા હોય ને. પ્રાણનાથે પેલા સુબાને સમજાવ્યો કે ભાઈ રવા દો ને, એમને શું કામ તમે છાળો કરો છો. પ્રાણનાથે આટલી વાત કરી ત્યારે સુબો કાંઈ બોલ્યો નહીં. પછી પ્રાણનાથ શુક્લ પોતાને ઘેરે પાછા આવ્યા, તરત સુબાએ એની પાછળ જ ખેપિયા ચોપદારને મોકલીને શ્રીહરિને ભદ્રમ તેડાવ્યા. બોલો, નો અટક્યો ઊંધાઈ કરવા. પછી શ્રીહરિ પોતે ભદ્રના કિલ્લામાં પધાર્યા, ત્યાં સુબાનું કપટ ખુલ્લું કર્યું, આમ લાકડીને ગોદો માર્યો. આસન યોગ્યું તેલના ટાંકામાં મહારાજને ત્યાં બેહાડવાનો એણે આગ્રહ કર્યો હતો. મહારાજને તેલના ટાંકામાં નાખીને મારવાનું કાવતર. આવું થયું ત્યારે શ્રીહરિએ કહ્યું કે તમારો ભાવ ઉગાડો થયો. ત્યારે તે સમયે ત્યાં બેઠેલા દીવાને કહ્યું, તમે હાકેમની રજા લીધા વગર શહેરમાં કેમ આવ્યા? અમારા રાજ્યમાં તમારે ક્યાંય યજ્ઞ કરવો નહીં. ત્યારે હરિએ કહ્યું, જ્યાં સુધી તમારું રાજ્ય હશે ત્યાં સુધી અહીંયા અમે નહીં આવીએ. એટલું કહીને ભગવાન ચાલી નીકળ્યા. આટલામાં સુબાનું રાજ ગયું. આ ધંધો કર્યો ને, પછી એનું રાજ ગયું. ઘણી વખત તો આપણને એ ખબર હોતી નથી કે કોની અમી દ્રષ્ટિ તળે આપણે સુખી છીએ, કોના આશીર્વાદથી આપણે નિર્વિઘ્ન જીવન જીવીએ છીએ, કોના હૃદયની હંમેશા આપણા ઉપર કૃપા વરસતી રહી છે એને લઈને આપણે શારીરિક ઉર્થી સુરક્ષિત છીએ, એની બી ખબર નથી હોતી. બોલો, હાશિયા કરીને આપણી રક્ષા કવચને આપણે તોડતા હોઈએ છીએ અને પછી પારા વાર હેરાન થતા હોઈએ. શ્રીહરિ અમદાવાદ બહાર નીકળતા રામાનંદ સ્વામી જ્યાં રહેતા ઉતરતા એ વખતનું એક જૂનું મંદિર હતું ત્યાં આવીને ઉભા રહ્યા. અમદાવાદમાં નાગરોએ આવીએ પૂજન કર્યું. આ મંદિર અંબાબાનું હતું. એક માળી હતા સત્સંગી રામાનંદ સ્વામીને, અંબાબા એનું નામ હતું, એણે કરાવ્યું હતું. તે નાગરોએ શ્રીહરિને આપ્યું હતું અને રઘુનાથ દાસજીને બીજી વસ્તુઓ આપી. આમ થોડાક ઝઘડા થયેલા પછી વેચણી કરેલી. આ મંદિર આપ્યું મહારાજને. તે વેળા એ મંદિર આપનારા નાગરોને શ્રીહરિએ કહ્યું કે સ્ત્રીઓ મંદિરમાં ન આવે એવી વ્યવસ્થા કરો. તો કે બહેનો તો આવે જ ને મહારાજ, ક્યાંય સાધુન રહેવાનું છે માટે અહીંયા બહેનો ન આવે એવું તમે કરો. નાગરો માન્યા નહીં. મહારાજ કે અમારા સાધુ મંદિરમાં હોય ત્યાં બહેનોએ આવવું નહીં, જો બહેનો ન આવે એવી વ્યવસ્થા કરો તો અમારા સાધુ મંદિરમાં રહેશે. ત્યારે નાગરો કહે, સ્ત્રીઓ વિનાનું મંદિર તો વન જેવું ખાલી ઉજ્જળ મેદાન લાગે, જેવી વાત કરો છો કે. પછી મહારાજ કહે, દારૂ ને અગ્નિ ભેળા થાય ત્યારે ભડકો થાય જ નાગરો, તથા મોટા મુનિઓએ પણ કહ્યું છે કે પથ્થર જેવું ઘીનું ઘી હોય તે પણ અગ્નિ સમીપે જાય તો ઓગળ્યા વિના રહે નહીં, એનો એ સ્વભાવ છે. અગ્નિના જોગમાં રહે અને તપે નહીં એવો એક તો બતાવો. તમારી બુદ્ધિ માત્ર વ્યવહારિક છે. આમ વિષય ખંડની વાતો કરી શ્રીહરિ હાલતા થયા. પડ્યું તારું મંદિર આખું મારી. અમદાવાદથી નીકળીને જેતલપુર પધાર્યા. ભગવાન સ્વામિનારાયણના આશય ઉપર જુઓ, એનું તાન જુઓ, કેટલી ઊંચાઈ ઉપર મહારાજ જીવાત્માના કલ્યાણ કરવા માટે કેવું સરસ જીવન જીવે છે અને બધાને જીવાડવા માંગે છે. જેતલપુરમાં ઘેર ઘેર પધરામણી કરી પછી મહારાજ મહોલમાં પધાર્યા. ત્યાં સંતો ઉતરતા હતા. શ્રીહરિ બીમાર સંતોને દર્શન દેવા મહોલમાં આવ્યા. પછી શ્રીહરિએ બધા સંતોને રાજી થઈ વાત કરી કે મયુરધ્વજ રાજાએ, હરિચંદ્ર રાજાએ અને પ્રહલાદજીએ ઘણું જ કષ્ટ સહન કર્યું. કદરીય બ્રાહ્મણ અને જડભરતે પણ બહુ દુઃખ વેઠ્યું. ત્યારે તેઓ બધા જગત વંદ્ય બન્યા હતા. સંતો, તમને તો તે બધા કરતા પણ અમારે વધારે જગત વિખ્યાત જગત વંદ્ય કરવા છે અને દિન પ્રતિદિન અદ્ભુત સંત બનાવવા છે, એવું અમારા મનમાં તાન રહેશે. મારો ભગવાન બોલ્યો, માટે હે સંતો, દેહના થોડા ઘણા દુઃખ આવે, કાંઈક જગતમાં અપમાન થાય, કોઈ લોકો રાગ દ્વેષથી મારે જરાય મોળા પડતા નહીં, મારે તમને જગત આખામાં મહાન સંત તરીકે તમાને થાપીને એક અજોડ નમૂનો પૂરો પાડવો જીવના કલ્યાણ માટે, માટે આનંદમાં રહેજો. ત્યારે સંતોએ હાથ જોડ્યા, મહારાજ આપ અમારા ઉપર જે રીતે પ્રસન્ન રહો એવું જ અમારે તાન રહેશે, બીજું તાન અમે નહીં રાખતા, અમારું તાન એવું છે કે તમે પ્રસન્ન રહો, બસ બીજા કોઈ રાજી થાય તો તેનાથી શું થવાનું, હું આપી દે. આપણે જેને તેને જેવા તેવાને એવાને બધાને રાજી કરવા માટે નકામી જિંદગીનો સમય ખર્ચીએ છીએ, બુદ્ધિ વગરના છીએ, ત્યારે હું એમાં જ લેવાનું, એને શું રાજી કરે. અને હું કહું છું કે જેને રાજી કરવા યોગ્ય કોઈ પાત્ર ન મળ્યું હોય જેને તેને રાજી કરીને દાડા કાઢે, શક્તિ બગાડે, સમય બગાડે, આપણને તો રાજી કર્યા જેવો મારો ભગવાન સ્વામી નારાયણ મળ્યા છે. હવે આપણે શું કામ બીજે તીજે ખોટી ખર્ચીને જિંદગી બગાડી, ભરપેટ રાજીનો કરી લઈએ. કોણ મળ્યું છે આ કોણ છે એવો ભાવ રાખી ભગવાન રાજી કરી લે. મહારાજ અમને તો તમે મળ્યા છે, હવે તમને રાજી જ કરીએ ને, બીજું શું કામ કરીએ, બીજાને રાજી કરીએ શું વળે.
એ આવો વિચાર અમે રાત દિવસ કરીએ છીએ મહારાજ, અમે આવો વિચાર રાત દિવસ કરીએ છીએ.
સંત કહે તુમ પ્રસન્ન જૈસે રહો હમારે તાન હૈ તૈસે.
તાન શબ્દ નો પ્રયોગ કર્યો, તાન.
ઓર પ્રસન્ન ભયે કા હોઈ,
બીજા રાજી થાય એમાં હું ઓળે.
ઓર પ્રસન્ન ભયે કા હોઈ, વિચાર અહો નિશ કરત સોઈ.
જોયું હે મહાત્મા, જોયું વિચાર કરતા રાત દિવસ. હું તમને કહું છું ને, હું કહું છું વિચાર કરો રાત દિવસ, વિચાર કરતા મગજ હાંકો, મગજ હાંકો.
એ જીતને દીન તન ધરે, જીતના વ્યર્થ હો ગયે સબ હી તિતના.
એ આટ આટલા કાળમાં કેટલા બધા શરીર અમે ધારણ કર્યા, એ બધા શરીર ગયા પાણી.
યહ તન એ કહી લેખે આયે, તુમકું અબ યહ અર્પણ કરાય.
સંતો બોલે બ્રહ્મ સ્વરૂપ શ્રીજીને પ્યારા હરિ મૂર્તિ સમર્પિત આત્માઓ બોલે કે આ શરીર હવે તમને અર્પણ કરી દીધું છે નાથ. હે આ એક અમારો દેહ લેખે લાગ્યો, આ આખું લેખે લાગ્યું, એનું કારણ એ કે તમને કૃષ્ણાર્પણ કર્યું, તમારા સુખાર્થે, આપની ખુશી માટે. મસ્ત ચોપાઈ છે.
ઇતને દિન તન ધરે જીતના,
શરીર દઈ દે એટલે કલ્યાણ થઈ ગયું. આગળ કેટલાય શરીર ધર્યા, બૈરા છોકરાને, સંસારને, વ્યવહારને, વિષયને, અભિમાનને, આબરૂને અર્પણ કર્યા. હવે આ એક આખું આપણે અવિનાશીને અર્પણ કરી દો. કરો કુરબાન, બોલો મહારાજ. એક વાર જે વસ્તુ અર્પણ કરી કરી તે કરી, પછી તેનું અમારે મમત્વ ન રખાયો. હા, પરંતુ અમારું મન ક્યારેક ઇન્દ્રિયો રૂપી દ્વારેથી ભટકવા નીકળી જાય. મહારાજ કે વળી હું બોલ્યા પાછા, તમારી સમજણીમાં કાંઈક ફેર છે? તમે દેહને અર્પણ કરી દીધો, પછી મન તમારું રહ્યું જ ક્યાં? સંતો આમ પકડે, હે કે હવે તમારું મન ક્યાં રહ્યું? જો મનને પોતાનું રાખશો તો મનની પાછળ તો દેહ રહ્યો જ છે, એટલે તમારી સમજણીમાં ફેર છે. તમે અર્જુનના જેવો વિચાર રાખો, અર્જુનના જેવો. મહારાજ ઈ કેવો વિચાર?
નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધા તત્પ્રસાદાન્મયાચ્યુત, સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. સંતો આ શ્લોકમાં કહ્યું, અમે તમને સાક્ષાત મળ્યા, હવે તમારે આ બધો મોહ મૂકી દેવો, હું અને મારું ઈ મોહ છે. અને સ્મૃતિર્લબ્ધા, જેમ અર્જુન સ્મૃતિ પામે એમ તમે સ્મૃતિ પામો, વિચાર પામો, સજાગતા પામો, અમારામાં અખંડ સ્મૃતિ, એ સ્મૃતિ પામો, અખંડ વૃત્તિ પામો. અર્જુને કીધું કે તમારી કૃપાથી હું સ્મૃતિ પામ્યો, ભાનમાં આવ્યો. દેહની અને દુનિયાની સ્મૃતિ એ બેભાનપણું છે, આત્મા અને પરમાત્માની સ્મૃતિ થાય એ જ ભાનમાં આવ્યા ગણાય. જેટલી ઘડી ભગવાન બોલાય એટલી ઘડી બેભાન ગણાય, ઊંઘી ગયેલા ગણાય, એટલી ઘડી આપણી રાત્રિ કહેવાય. સમજ્યા? જગતના જીવ છે ને એમાં ઊંઘે છે અને સંયમી પુરુષો જાગે છે જગતની રાતમાં. સ્થિતોસ્મિ ગત સંદેહ, હવે કોઈ શંકા નથી. કરિષ્યે વચનમ તવ, સંતો આવું કરો. ક્ષત્રિયોનો જે ધર્મ હતો તેને અનુસારે તે વખતે અર્જુને કર્યું, પરંતુ સાધુના ધર્મમાં સાધુતા છે એ જ હથિયારથી પણ મોટી છે. સાધુતા શીખો, સાધુતાથી જેવું કામ થાય છે તેવું કામ યુદ્ધ કરવાથી પણ થતું નથી. સાધુતા, સાધુતા, સાધુની શોભા સાધુતા. જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય અને તે પ્રગટ ભગવાનને રાજી કરવા માટે તેઓ જેમ કહે તેમ જ કરતા હોય એવા સંતથી કોઈ અધિક નથી. પૂરું ચરમ સીમા, મોટપની ચરમ સીમા. આટલી વાત કર્યા પછી શ્રીહરિ સંતોને રાજી થઈને ભેટ્યા બધાને. ઓહ, આ પ્રસંગે શ્રીહરિએ સંતોને ઘૂંઘટા પ્રકરણ ચલાવવાની વાત કરી. થોડા દી આંક્યું હતું ઘોંઘટા પ્રકરણ. આમ જેતલપુરમાં જે બધા સંતો હતા સાધુની જાયગામાં માંદા હતા એ બધાને મળ્યા, મજાની વાતો કરી અને પછી વાલો જેતલપુરથી ચાલ્યા વસઈ ગામ ગયા. ત્યાંથી ધોળકા ગયા, કોઠ ગયા, જવારજ ગયા, બળોલ ગામમાં ગયા, રાયકા ગામમાં ગયા, ખડોળ ગયા અને ધંધુકા આવ્યા. પડાણા, અણિયાળી, હાલાહર, હુંદરિયાણા, ઝાળીલા, ગોધાવટા, ગુંદા અને સારંગપુર થઈ નાગડકા પધાર્યા. નાગડકાના સુરા ખાચરના દરબારમાં 2.5 મહિના રોકાણા અને વસંત પંચમીનો સમય કર્યો. પછી શ્રીહરિ નાગડકાથી ચાલ્યા તે કુંડલી ગયા. બોલો લ્યો કરો. પછી ખસ ગયા, ખસ. પછી રેફડા ગયા, રેફડા. તેને પાછા સારંગપુર પધાર્યા. ગામના હરિભક્તોએ વાતે ગાતે શ્રીહરિનું હામયું કર્યું. પછી શ્રીહરિ સારંગપુરમાં જીવાખાચરના દરબારમાં ઉતર્યા. ત્યાંથી ફૂલદોલના સમયમાં પધારવા માટે દેશ દેશાવરના હરિભક્તોને પત્ર લખાવ્યા. હવે સારંગપુરમાં પુષ્પદોલોત્સવ કરે છે, રંગોત્સવ. સારંગપુરમાં ફૂલદોલનો ઉત્સવ કરવા દેશ દેશના અપાર નરનારીઓ આવ્યા. પત્રિકા સમાચાર મળતા શ્રીહરિ જીવાખાચાના દરબારમાં વાસંતી વસ્ત્ર પહેરીને સભામાં બેઠા છે ત્યારે દેશ દેશના ભક્તો આવે છે, તેને મારો વાલો સમાચાર પૂછે છે અને એ ઉતારા અપાવે છે. પછી શ્રીહરિએ સૌને સંતોને આધીન થઈ રહેવા ઉપર બહુ વાતો કરી. આ સમયમાં બધા હરિભક્તોને મહારાજે એમ કહ્યું કે તમે બધા સંતોને આધીન થઈને જીવો, ભલા થઈને તમારું કલ્યાણ કરવું હોય તો.
જૈસે ગુણ તૈસે રહે દીના, સાધુ કે રહે સદા આધીના. સંત આધીન રહે જી હા લગહું, બડે ગુણ શોભે તી હા લગહું.
ગજબની વાત કરી.
મહારાજ કહે છે, મારા વાલા હરિભક્તો, જેમ જેમ તમારામાં સારા સારા શ્રેષ્ઠ શ્રેષ્ઠ ગુણો આવે, ક્ષમતા આવે, મહાનતા આવે, તેમ તેમ તમે સત્સંગમાં દીન ગરીબ થઈને રહેજો.
જૈસે ગુણ તૈસે રહે દીના,
જેમ જેમ ગુણ આવે તેમ તેમ દીન 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 થઈને રહેજો. અને સાધુને સદા અધીન થઈને રહેજો.
સાધુ કે રહે સદા આધીના, સંત આધીન રહે જ્યાં લગ હું.
હે ભગવાનના ભક્તો, જ્યાં સુધી સાધુને આધીન થઈને રહે છે ત્યાં સુધી તેના જેવી બીજી કોઈ મોટપ કહેવાતી નથી. અને જ્યાં સુધી તે સાધુને આધીન વર્તે છે ત્યાં સુધી તેના બધા સદગુણ શોભે છે.
બડે ગુણ શોભે તિહા લગહી,
અદભુત અદભુત.
ગ્રહી હરિજન હે જીતને,
જેટલા ગ્રહસ્થ હરિભક્તો છો,
ગ્રહી હરિજન હે જીતને સત્સંગ કે પ્રતાપ, સમાધિ હોય તદ પી તો સંત જોના અમા.
જેટલા તમે ગ્રસ્ત હરિભગત છો તેને જો સત્સંગના પ્રતાપથી કદાચ સમાધિ થતી હોય, સમાધિ થતી હોય, ધામમાં જતા હોય, ભગવાનના દર્શન થતા હોય, તો પણ તેણે સંતોને તો અમાપ જ જોવા, મહાન જ માનવા, એમ કે છે. સંતોને ક્યારેય ગૌણ માનવા નહીં, આ ભૂલ ન કરવી, અમાપ જોવા એમ કે.
સંત સંત કે દાસ હોય વર્તત હી જો નિત જે હું.
હવે સરસ વાત, સંતોને બહુ મોટા માનવા, અમાપ માનવા, સમાધિ થતી હોય તોય. હવે સંતનું લક્ષણ કરે, આ તો ભગવાન છે ને, કોઈ ભેખડે ન ભરાવે.
સંત સંત કે દાસ હોય વર્તત હી જો નિત જે હું, મોટપ સે મોટપ યહી હૈ સબસે અધિક હે તે હું.
કમાલ કર દિયા. ગ્રસ્ત હરિભક્ત તો સાધુને આધીન વર્તે, કારણ કે એને એવું લાગે કે આપણે માયામાં પડ્યા છીએ, સ્ત્રી ધનનો યોગ છે, આપણામાં તો આ ભૂલ છે, આ ભૂલ છે, તે ભૂલ છે, આ તો બધા ત્યાગી ભગવાનને વાલા થઈ ગયેલા, બધું છોડી દીધું, મોહ માયાને ભગવાનને ખોળે બેસી ગયા, બધા સંતો છે. એટલે સંતોને આધીન ગ્રસ્ત રહે, પણ સાધુ સાધુને આધીન રહે ને એ મોટે બહુ છે. એ કીધું સંત સંત કે દાસ હોય, એ સાધુ સાધુના દાસ થઈને જો રોજ વર્તે તો મોટપ સે મોટપ યહી હે. મોટપ ની એ મોટપ પાછું નો શાંતિ થઈ ગયું, સબસે અધિક હે તેવું, બધા અધિક છે, કમાલ છે. અને વાત સાચી છે, કપડાં એક પહેર્યા, વેશ એક થયો, એક આસન ઉપર બેઠા, હારે રહેવું, હારે ખાવું, પછી બરોબરિયાપણું થઈ જાય. એમાંય પાછું ઢોલકું વગાડતા આવડે, થોડુંક આમમાં આવડે, બે ગીત ગાતા આવડે, પાછી ભાન ન રહે બધી કોની કૃપાથી બધી પ્રાપ્તિ, પછી આમ થઈ જાય.
પહેલાં ટેબલા વગાડતા આવડે, મને પેટી વગાડતા આવડે
એમ કે, મને આવડે હાલ્યું નીકળે, પછી બાયું સડાવ. આવું થાય, આવું થાય મારા ભાઈ. જો એક વાત કહી દઉં ખાનગીમાં, તમે સાંભળેલી છે મારી પાસે, તોય કહું. હરિભગત હરિભગતનો મહિમામાં રાખે એ સત્સંગ લીલોત્સમ ગણે, સાધુ સાધુનો મહિમા રાખે એ મંડળ લીલોત્સમ હોય, અને આચાર્ય આચાર્યનો જો મહિમા રાખે તો એ સંપ્રદાય લીલોત્સમ હોય, અને સ્ત્રીઓ સ્ત્રીઓનો એકબીજાનો જો મહિમા રાખે તો એ સત્સંગ લીલોત્સમ હોય. બાકી જ્યાદાતર તો હરિભગત હરિભગતનો મહિમા ન સમજે, બરોબરિયા થઈને બહેન એકબીજાની કાપે, સાધુ સાધુના એકબીજાના એવા દુર્ગુણ ગાયને એવી નિંદા કરે એની વાત જ આવે. ગાદીપતિઓ આચાર્યો એકબીજા બીજા આચાર્યની સાથે એવી અદેખાય ઈર્ષ્યા, આડોડાય ઊંધાય, સત્તાના કેપમાં
દોમ દોમ સંપત્તિમાં આલોટતા હોય એટલે એની રીતે વિચિત્ર પ્રકારના માનથી પીડાઈને એકબીજાને એવા પછાડવાવાળું કાવા દાવા વિચિત્રપણું કરતા હોય. આ બધું જોવો તો તમને એમ થઈ જાય કે હાય રે હાય, આ તો મોટી કઠણાઈ. વાલા ભક્તો, જો મેં કહ્યું એમ સાધુ સાધુનો મહિમા, આચાર્ય આચાર્યનો મહિમા, હરિભક્ત હરિભક્તનો મહિમા, બહેનો બહેનોનો મહિમા રાખે, કોઈ કોઈના દુર્ગુણો ન ગાય, મહિમા ગાય, નમીને રહે, દાસ રહે, તો આખી વાત કાંઈક એવી અલૌકિક સુખરૂપ થઈ જાય કે ન પૂછો વાત. જોકે આ બધું કઠણ છે, આ ખાલી બેઠ બેઠા વાતો કરવાથી કાંઈ થાય. સંત સંત કે દાસ હોય વર્તત હી જો નિત જેવું, મોટપ સે મોટપ યહી હે સબસે અધિક દેવું. સંત અરુ ભગવાન મિલકે મોટપ દેત જેહી, સંત જો રહે સુજાન કલંક સમ માનત દેવું. હવે જોજો એ મહાત્માઓ, સંતો અને ભગવાન બંને મળીને ઘણી મોટે પાપે, ત્યારે પણ જે સુજાણ સાધુ છે, સમજણો સાધુ હોય તો તે મોટેપને કલંક સમાન માને છે. જગતની આપેલી મોટેપને નહીં, ભગવાન અને સંતો મોટે પાપે, પોતાના ગુરુજનો મોટે પાપે, તો પણ સમજણો સાધુ એ મોટેપને જ કલંક માને, દુઃખ માને, એ વાત એમ. અરે સંત અરુ ભગવાન મિલકે મોટપ દેત જેહી, સંત જો રહે સુજાન જોઈ ડાયો હોય તો કલંક સમ માનત તેવું. મહાપુરુષો તમે સાંભળ્યું તો હા, સંત હી હોના જોઉં તીન સે નહીં હે અધિક કો, લિખના પઢના સૌ પ્રથમ સંત ગુણ શીખ કર. લે સાંભળો મહાત્મા, આ બધું આપણું આવે છે, વૈષમ પાય ને એની પેર બોલ્યા. શું કીધું? સંત થવું એનાથી અધિક બીજું કાંઈ નથી. વચનામૃતમાં આવે છે, જ્યારે આવી રીતનો સાધુ થયો ત્યારે એની આગળ બધું તુચ્છ છે. માટે પ્રથમ સંતોની સાધુતાના ગુણ શીખો. પ્રથમ સાધુતા શીખો, સાધુતાના ગુણ શીખો, અને પછી લખવા વાંચવા શીખો. બીજું બધું પછી પહેલા સાધુતા શીખો. આવું કીધું. અમુક સંતોની અપાર બાબતોને શીખે છે, અમુક વિચિત્ર માણા સાધુની અપાર બાબતો શીખી લે, પણ મનમાં વિચાર જુદા રાખે. જેટલા વિચાર સંતોથી જુદા રાખતા હોય છે તેટલા તે ભગવાનના અને સંતોના ચોર બને છે. કપટીને તો બહુ ઝાટ્યા જ બધે. જ્યાં સુધી સંતોમાં પરસ્પર મહાઅલૌકિક હેત રહે છે, સંતોમાં પરસ્પર મહાલૌકિક હેત રહે છે, ત્યાં સુધી ત્યાં ભગવાન પ્રગટ રહે છે. ભાઈ ભાઈ, ત્યાં સુધી ભગવાન ત્યાં પ્રગટ રહે છે, સવાલ જ નહીં. માટે હે સંતો, કરી કરી કે કરના હે ઇતના, કરી
સમજના સોઈ, ઓ દ્રઢ કરી.
સારંગપુરના પુષ્પદોલો ઉત્સવની આ ચોપાઈ છે. ત્યાં મહારાજ બોલ્યા, સારંગપુર રંગોત્સવ કર્યા પછી ફગવા વાળો ઉત્સવ, ફગવામાં ગયા નહીં. શ્રી હરિ આટલી વાત કરી રહ્યા પછી વસંત હોરીના પદો સંતોએ ગાયા. પછી શ્રી હરિ સંતો હરિભક્તો સાથે ખૂબ રંગે રમ્યા, રંગની હેલી મચાવી અદભુત લીલા કરી રંગે રમ્યા બાદ જીવા ખાચરના ભાઈ બાવા ખાચરના દરબારગઢમાં પછી પાછી સભા થઈ અને ત્યાં ચોકમાં હિંડોળો બાંધ્યો તો બહેનોએ શ્રી હરિ હિંડોળે ભિરાઈ જાય. પછી શ્રી હરિએ બહેનોનો અપાર પ્રેમ જોઈ પ્રસન્ન થઈને ગોઠ ફગવા માંગવા કહ્યું. અહીંયા ભગવાનની બહેનો પૂજા કરે છે. પછી મહારાજ કહે છે કે ગોઠ માગો, ત્યારે બહેનોએ હાથ જોડીને કહ્યું, યહ મૂર્તિ રહે તિહાં નિવાસા, માગત હે હમ તુમ્હારી પાસા, તુમ્હારી મરજી હોવે જૈસે, હમારો વર્તન હોવે તેસે. હે મહારાજ, આપની મૂર્તિનો જ્યાં નિવાસ હોય ત્યાં અમે આપની પાસે નિવાસ માગીએ છીએ. બહુ ડાયા બાયો, તમારો જ્યાં નિવાસ હોય ત્યાં અમારો નિવાસ થાવ કે છે, બીજા આપના કોઈ ધામમાં કે કોઈ મૂર્તિ પાસે નહીં, બસ તમારી પાસે અમારે રહેવું અને આપની જેવી મરજી હોય તેવું જ અમારે વર્તન થાય, બસ એવી અમે માંગણી કરીએ છીએ. કેટલું સરસ માગ્યું. રંગ ગુલાલથી ભરેલા અંગો વાળા શ્રી હરિએ તેમને બધા વરદાન આપ્યા. પછી શ્રી હરિ સંતોના મંડળ પાસે આવ્યા ને હિંડોળે બાઈઓએ જે માગ્યું હતું ને બધી વાત કરી. ત્યારે સંતોએ પણ કહ્યું, મહારાજ અમને પણ એટલી જ ગોઠ આપો, અમે નિર્લોભી છીએ એટલે વધારે શું લોભ રાખવો, કે એમને આપીને આવ્યા એટલી અમને ગોઠ આપો, અમે તો તન મન અને જીવ બધું આપને આધીન કર્યો છું. મહારાજ કે હા, તમે બહુ સારું કર્યું. સંતો અમને તો એવું દેખાય છે કે જ્ઞાન સ્વરૂપનું અર્થાત હું બ્રહ્મ છું અને સદા પરબ્રહ્મથી યુક્ત છું એવું મનન કરવામાં જીવને જેટલો પ્રમાદ રહે છે તેટલું તેને દુઃખ રહેશે, બસ અમને તેવું દેખાય છે. મહારાજ કે અમને આ ચોખ્ખું દેખાય છે, ચોખ્ખું. જ્ઞાન કે મનન કરણ મે પ્રમાદ જીતનો જાય, તીતનો દુઃખ રહત તાહિકું આવતીયું દેખાય. જ્ઞાનનું મનન કરવામાં વિચાર કરવામાં જેટલો જેને પ્રમાદ રહે છે એટલું એને દુઃખ રહે છે. ભાઈ જ્ઞાનનું મનન એટલે શું? હું આત્મા અને મારામાં પરમાત્મા, હું શરીર નથી, હું આત્મા છું, બ્રહ્મ છું અને ભગવાન પુરુષોત્તમથી યુક્ત છું, આને જ્ઞાનનું મનન કહેવાય, મહાત્મ જ્ઞાન. આટલું જે મનન કરે એને કોઈ દુઃખ ન રહે. અમે તો નિશ્ચિત કહીએ છીએ કે ભગવાનને તન અને મન અર્પણ કરવામાં જેટલી અહમ મમત્વ રૂપ ચોરી રાખે છે તેટલું તે અહમ મમત્વ જીવને દુઃખ દે છે. શ્રી હરિ આટલી વાત કરી રહ્યા પછી નદીમાં સ્નાન કરવા ગયા. સ્નાન કરી પાછા આવ્યા પછી સંતોના મંડળ વહેંચી વિચરણમાં મોકલ્યા કે જાઓ ગામડા ફરો. મુક્તાનંદ સ્વામીને પોતાની સાથે રાખ્યા. શ્રી હરિ સારંગપુરથી ગઢપુર પધાર્યા. શ્રી હરિ એફલ ખાચરના દરબારમાં આવીને રહ્યા. એક દિવસ શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે તવરાના મેળામાં જાઓ. મહારાજ તવરાના મેળામાં? આ જાઓ સ્વામી, અમે ત્યાં આવીશું. કદાચ અમે ન આવીએ તો અમારા વચનથી હરિભક્તો તમારી પૂજા કરવા આવે તેને તમે પૂજા કરવા દેજો. અમારે માટે જે કાંઈ પૂજા સામગ્રી બધું લાવ્યા હોય એ તમને અર્પણ કરશે. અરે મહારાજ, આ તમે શું કહ્યું? આપનું વચન તીર્થોનું તીર્થ અને કારણનું પણ કારણ છે. અમે આપના વચનમાં સ્નાન કરીએ છીએ, જીવનમાં આપના વચન પાળવા ઉપર તાન રાખવું છે, વચનમાં જ નિવાસ અમે કર્યો છે, કરીએ છીએ, હરિભક્તો મારી પૂજા કરે. મહારાજ તમે કહો છો માન્યું, પણ ભલે બધા પૂજા કરે છતાં મારાથી હરિજનના દાસાનું દાસ થઈને વર્તાય એવી મતિ સમજણ મને કાયમને માટે આપો. અમે આપ જેમ કહો એમ કરીએ, પણ અમને બધાનું દાસપણો રહે એવી બુદ્ધિ તમે આપો. જેટલી જાતના અનર્થ કહેવાય છે એ બધા માનમાંથી પેદા થાય છે મહારાજ, માટે માન નો આવે એવી દયા કરો. એટલે શ્રી હરિએ કહ્યું, સ્વામી જે સંતો માનથી ડરતા હોય ને માનથી બહુ બીતા હોય તેને અમે પૂજાવાની મોટપ આપીએ છીએ. માનથી બહુ બીવે, માન મળન ભાગે, એને અમે પૂજાવાની પદવી આપીએ છીએ. જેને માનમાં દોષ દેખાય છે, સાંભળજો, જેને માનમાં દોષ દેખાય છે તેને માન આવતું નથી. મસ્ત વાંક્ય. જેને માનમાં દોષ દેખાય, દુઃખ દેખાય, એને માન ન આવે. જેને માનમાં સુખ દેખાય, માન સારું લાગે, માન ગમે, માનમાં મોટપ મનાય, એનામાં માન ઘૂસી જ જાય, આવી જ જાય, હોય જ. પણ માન મેં દોષ દેખત હે જાહી, માન નહીં આવત હે તાહી. માન મેં મોટપ માન જ જેતે, માન આવત અનર્થ જૂત તેતે. લે ભાઈ, માનમાં જે બધા મોટપ માને છે એનામાં બધા અનર્થોની સાથે માન આવીને વસે છે. ક્યા કમાન. જી માન મેં દોષ દેખત હે જાહી, માન નહીં આવત હે તાહી. માન મેં મોટપ માનત જેતે, માન મેં મોટપ માનત જેતે, માન આવત અનર્થ જૂત તેતે. તુમારે જો જી અમે જબ હી, માન કો અંકુર દેખાવે તબ હી, સંત હરિજન રહે જો તાકી, ચરણ રજ જી હા હોય વાકી. શિર ઉપર તુમ ચડાવના, પૂજા હો રહે જબ ચરણ રજ કે પ્રતાપ સે, માન ન આવહી તબ. શું અદભુત વાત કરી સ્વામી. જ્યારે તવરાના મેળામાં અમારા વતી હરિભક્તો બધા તમારી પૂજા કરે, પૂજા થઈ રહે, ત્યારે તમારા જીવમાં તમે જોજો, જરાક તપાસ કરજો કે તમને આ બધું ગમ્યું, સારું લાગ્યું. જો એમ ગમે, સારું લાગે, તો સમજવું માનનો અંકુર આવ્યો, ફૂટ્યો, કોંટો ફૂટ્યો. જો માનનો કોંટો ફૂટ્યો દેખાય તો સંતોના અને હરિભક્તના ચરણની રજ જ્યાં હોય ત્યાં પડી હોય તેને લઈને માથે ચડાવજો. તે ચરણ રજના પ્રતાપથી સંતો હરિભક્તોના, તમારી પૂજા કરનારા હરિભગતની ચરણ રજના પ્રતાપથી તમને માન નહીં આવે. બોલો, તમને ક્યારેય માન આવશે નહીં. આ વાત સાંભળી મુક્તાનંદ સ્વામી ઘણા રાજી થયા. શ્રી હરિ તેમને બાથમાં ભીડીને બેઠા. પછી સ્વામી 200 સંતો સાથે તવરાના મેળામાં પધાર્યા. બોલો, આ ખરો ભગવાન છે, સાધુ મેળો કરવા મોકલ્યા. હા, ખરા ભગવાન છે ને, સંતોને મેળામાં મોકલ્યા. ભાઈ ભાઈ, એમ કલ્યાણ કરી છે, ધણીનો કોઈ ધણી. અને પોતાને કરવાની પૂજા બધી સંતોને ચડાવી, બાજુ બંધ ને બેરખાન કપડાં બધું મુક્તાનંદ સ્વામી પહેરે પૂજા કરી. હરિભક્તો, હરિભક્તો જ્યારે મુક્તાનંદ સ્વામીની પૂજા કરી લેતા ત્યારે સ્વામી સંત હરિભક્તની ચરણ રજનો પોષ ભરી પોતાના માથા ઉપર નાખતા. ચરણ રજ, બોલો. વાલા ભક્તો, આ તરંગમાં તવરાના મેળાની વાતો સંક્ષિપ્તમાં કહી છે. વિક્રમ સંવત 1919 ના કાર્તિક સુધી લાભ પાંચમને હોમવારે આ 14મું પૂર સંપૂર્ણ કર્યું. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથે ચતુર્દશ પૂર સંપૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.